नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राध्य जैन धर्मोस्तु मंगलं। अज्ञानतिमिरान्धाना ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षीरत्नं शब्दजेतरवात्मजं राजचन्द्र महं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर ट्रस्ट राजकोट, बुधवार तारीख 27 जानुआरी 2010, श्रीमद् राजचंद्र वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 534, मुंबई कारतक सुद त्रीज बुधवार 1951। श्री सत्पुरुष ने नमस्कार। श्री सूर्यपुर स्थित वैराग्यचित सत्संग योग्य श्री ललूजी प्रति श्री मोहमयी भूमि थी जीवन मुक्त दशा इच्छक श्री ना आत्मस्मृति पूर्वक यथायोग्य प्राप्त थाय विशेष विनंती कि तमारा लखेला त्रण पत्रों थोड़ा थोड़ा दिवस ने अंतरे पहुंचया छे। आ जीव अत्यंत मायाना आवरणे दिशामूठ थयो छे अने ते योगे करी तेनी परमार्थ दृष्टि उदय प्रकाशती नथी। अपरमार्थने विषे परमार्थनो दृढ़ाग्रह थयो छे अने तेथी बोध प्राप्त थवाना योगे पण तेमा बोध प्रवेश थाय एवो भाव स्फूर्तो नथी। ए आदि जीवनी विषम दशा कही प्रभु प्रत्ये दिनत्व कहूं छे के हे नाथ, हवे मारी कोई गति एटले के मार्ग मने देखाती नथी। केम के सर्वस्व लूटावा जेवो योग मैं कर्यो छे अने सहज ऐश्वर्य छता प्रयत्न करिए छते ते ऐश्वर्य थी विपरीत एवा ज मार्ग मैं आचर्या छे। ते योग थी मारी निवृत्ति कर अने ते निवृत्ति नो सर्वोत्तम सदुपाय एवो जे सद्गुरु प्रत्येनो शरण भाव ते उत्पन्न थाय एवी कृपा कर। एवा भावना 20 दोहरा के जेमा प्रथम वाक्य हे प्रभु हे प्रभु शू कहूँ दीनानाथ दयाड छे ते दोहरा तमने स्मरण में हशे। ते दोहरानी विशेष अनुप्रेक्षा थाय तेम करशो तो विशेष गुणावणु वृत्तिनो हेतु छे। पूज्य प्रभु श्रीजी ऊपर परम कृपाणु देवनो पत्र छे। प्रभुश्रीनु चातुर्मास सूरत एटले के सूर्यपुर में छे। વૈરાગ્ય ચિત્ત અને સત્સંગ યોગ્ય એ રીતે કૃપાળુ દેવ પ્રભુશ્રીને સંબોધન કરે છે અને પ્રારંભમાં સત્પુરુષોને નમસ્કાર કહી અને પોતે પણ મોહમયી ભૂમિ એટલે કે મુંબઈ ત્યાંથી જીવનમુક્ત દશાના ઈચ્છક છે એ પત્ર લખે છે. એમાં 20 દોહરા અંગેનું મહત્વ બતાવે છે. ખંભાતના ભાઈઓને ધર્મની પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ, યોગ્ય ભૂમિકા ન હોય તો બીજના અંકુર ફૂટે નહીં. બીજ ગમે તેવું સારું હોય, ઉત્કૃષ્ટ શ્રેણીનું હોય, ઉત્તમ ફળ આપે એવું હોય, પણ ભૂમિકા જો યોગ્ય ન હોય તો એ બીજ ગમે ત્યાં વેરી દેવામાં આવે તો એવી ઉખર ભૂમિની અંદર ગયેલું બીજ કરમાઈ જાય, સુકાઈ જાય, એના અંકુર ફૂટે નહીં. બીજરૂપ એને ભૂમિ જોઈએ. બીજને ફૂલવા માટે, ફળવા માટે યોગ્ય ભૂમિ જોઈએ. એમ જ્ઞાની પુરુષોનો બોધ, સત્પુરુષોનો બોધ, અધ્યાત્મનો બોધ જીવને મળે, ઉત્કૃષ્ટ રૂપે મળે. કારણ કે સત્પુરુષો રહિત, જ્ઞાની પુરુષો રહિત આ ધરતી નથી, છે જ, પરંતુ આપણી ભૂમિકા સ્વસ્થ નથી, યોગ્ય નથી, અને એને કારણે બોધ બીજ મળવા છતાં પણ અંકુર ફૂટતા નથી. ભક્તિના અંકુરો ફૂટે, પરમાર્થના અંકુરો ફૂટે, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, બોધ બીજની પ્રાપ્તિ થાય, આવું બનતું નથી. એને માટે ખૂબ વિચારણા કરવા, ચિત્તમાં વૈરાગ્ય હોય છતાં પરિણામ ન આવે આવું પણ બનતું હોય. અને જીવ દોડાદોડ કરીને પ્રશ્ન પૂછે કે ઘણા વખત ત્યાં સાધના કરું છું, કંઈ થતું નથી, આવું એને પોતાને મૂંઝવણ અનુભવે. પરમ કૃપાળુ દેવ આવા સાધકો જે મૂંઝાયેલા છે એમને સુંદર રીતે બોધ આપે છે કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશામુઠ થયો છે અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. શું છે ઉણપ? શું છે? સર્વપ્રથમ તો જીવ માયાના આવરણે દિશામુઠ થયો છે, લક્ષ્યથી બંધાયો નથી, યાત્રાની દિશા નક્કી નથી, દોડે છે, દોડવું છે અને દોડે છે, પણ ક્યાં જવું છે એનો ખ્યાલ નથી, શું કામ દોડે છે એ ખબર નથી. એની ગતિ ઘણી છે પણ દિશાવિહીન ગતિ, દિશાવિહીન વેગ એને થકવી નાખે છે, એ ક્યાંય પહોંચતો નથી. આ જીવ અત્યંત માયાના આવરણે, એને માયાએ ઘેરી લીધો છે. માયા એટલે જે વસ્તુ જેવી છે તેવી ન દેખાય, પણ એનું વિપરીત, એનું વિપર્યાય સ્વરૂપ દેખાય અને એ આકર્ષણ લાગે. સોનાનો મૃગ સીતાએ જોયો તો માયાવી મૃગ છે, મૃગ કદી સોનાનો હોઈ શકે નહીં. તો માયા છે, વસ્તુ જેવી હોય તેવી નથી, પણ એવી પ્રલોભન, એવું આકર્ષણ દેખાય છે કે જેથી કરીને જીવ લોભાય છે. આ સંસારની અંદર કોઈ સુખનો પદાર્થ નથી, કોઈ સુખ આપી શકે એવા સંબંધ પણ નથી, અને કેનાથી પણ સુખ પ્રાપ્ત થઈ શકે એવા સંયોગો પણ નથી, અને છતાં આ જીવ સંસારની અંદર આ માયાના આવરણથી એવો દિશામૂઢ થયો છે કે સુખની શોધની અંદર જેમ મૃગજળની પાછળ મૃગલાઓ તરફડીને મરે છે, એમ આ જગતના જીવો સંસારમાં દોડાદોડી કરીને અનંત કાળ ત્યાં અનંત જન્મ મરણ કરે છે, પરંતુ કશું મેળવી શકતા નથી. શાંતિ મળતી નથી, સુખ મળતું નથી, સમાધિ મળતી નથી અને અશાંતિનો અસ્ત થતો નથી. માયાના આવરણે દિશામૂઢ થયો છે. સંસારનું સ્વરૂપ એ માયાત્મક છે. એવું પ્રલોભનકારી લાગે, એવું મીઠું મીઠું લાગે, એવું લલચાવનારું લાગે, એવું આકર્ષક લાગે, એને એમ થાય કાંઈ નહીં, પણ કંઈક અહીંયા સુખ હશે, અહીંયા હશે, આમ હશે, તેમ હશે, આમ કરું, તેમ કરું, વિકલ્પ વિકલ્પની ઝાડની અંદર આયુષ્યનું આયુષ્ય એ પૂરા કર્યા જ કરે છે. ક્યારેય એને પ્રાપ્ત થતું નથી, પરંતુ એને પ્રત્યક્ષ સત્ય દર્શન ન હોવાને કારણે એની અંદર મિથ્યા પ્રયત્ન કર્યા જ કરે છે, અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. પરમાર્થ દ્રષ્ટિ કે સાચું સુખ એ તો મારા સ્વરૂપમાં છે, મારા સ્વભાવમાં છે, આત્મામાં છે, એવી ઉદય દ્રષ્ટિ થતી જ નથી, એવી દ્રષ્ટિ જ ઉદયમાં આવતી નથી. પરમાર્થ દ્રષ્ટિ સુખ, સાચું સુખ શેમાં છે? ભાવનાબોધ નામના ગ્રંથની અંદર પરમ કૃપાળ દેવે સુખ વિશેના વિચારો આપ્યા છે. મોક્ષમાળામાં એ પાઠ આપ્યા છે, 4-5 પાઠ છે. સુખ વિશેનો વિચાર, સાચું સુખ શેમાં છે? આટલો સાદો પ્રશ્ન આ જીવે ક્યારેય વિચાર્યો નથી. એ ગ્રેજ્યુએટ થયો, ડબલ ગ્રેજ્યુએટ થયો, એન્જિનિયર થયો, ટેકનોક્રેટ થયો, મોટામાં મોટો વિદ્વાન કહેવાયો, પણ એને સાચું સુખ શેમાં છે એની કોઈ શોધ કરી નથી. એટલે કહે છે કે પરમાર્થ દ્રષ્ટિ એને હજુ ઉદય પ્રકાશતી જ નથી, એને સાચી દ્રષ્ટિ એના ઉદયમાં આવતી જ નથી. અને અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે, અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. એ આદિ જીવની વિષમ દશા છે. આ દશા જીવની સમ નથી, પણ વિષમ દશા છે. કેવી છે? અપરમાર્થને વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે. જે અપરમાર્થ છે, જે સંસારનો હેતુ છે, જે અશાંતિનો હેતુ છે, જે જીવને રખડાવનારનો હેતુ છે, જે જીવને બંધનો હેતુ છે, એને વિશે એને પરમાર્થની બુદ્ધિ થઈ છે. એ જ મને છોડાવશે, આના સંબંધો જ મને તારશે, આનું આની માલિકી જ મને સુખ આપશે, આવો એને આગ્રહ થઈ ગયો છે. અપરમાર્થ છે, આત્મિક વસ્તુ નથી, સ્વભાવ સાથે સંકલિત થઈ શકે એમ નથી, અને છતાં એવી અપરમાર્થરૂપ ભ્રાંતિગ્રત જેમાંથી સંસારનો જ જન્મ થાય, જેમાંથી પરિભ્રમણનું જ પરિણામ આવે, આવી આવી જગતની જે સ્થિતિ, સંયોગો, સંબંધ, વસ્તુ, પદાર્થ આને પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્ન કરે છે, કારણ કે એને અપરમાર્થને વિશે પરમાર્થનો આગ્રહ થઈ ગયો છે. હું આમ જ સુખી થઈશ, હું આમ જ સફળ થઈશ, મારી આવી જ પ્રગતિ રહેશે, વગેરે વગેરે, એ આગ્રહ થયો છે. અને આ આગ્રહ થવાને કારણે સ્થિતિ શું થઈ છે? વિષમતા શું આવી છે? વિચિત્રતા શું થઈ છે? વિચિત્રતા એ છે કે બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. યોગ તો એવો છે કે બોધ પ્રાપ્ત થાય, બોધ મળે, પરંતુ એનામાં એ પ્રવેશ થતો નથી. કોણ અંતરાય રૂપ છે? પોતે. કોણ પ્રતિબંધ રૂપ છે? પોતે. આ વિષમતા પોતાના ચિત્તની છે, પોતાના આગ્રહની છે. અપરમાર્થને વિશે પરમાર્થનો આગ્રહ એ પોતાનો આગ્રહ છે. બોધ તો કહે છે કે આમાં તને સુખ ક્યાંયથી મળશે નહીં, આમાં તને ક્યાંયથી શાંતિ મળશે નહીં. જે ઉપક્રમ તું કરે છે તે ઉપક્રમ જે તારે જોઈએ છે એની સાથે મેળ ખાય એમ નથી, એ ભિન્ન વસ્તુ છે. જે રસ્તાઓ આપણે પકડ્યા છે, જે માર્ગે આપણે ચાલીએ છીએ, એ માર્ગ મુક્તિનો નથી, બંધનનો છે. અને આપણો આગ્રહ છે કે આ માર્ગે જઈને જ મારે મુક્તિ પ્રાપ્ત કરવી છે. તો બોધ પ્રાપ્ત થવાના યોગે કોઈ એમ કે ભાઈ પાછો વળ, તું દિશા ભૂલ્યો છું, તું રાહ ભૂલ્યો છું, આ બધા પ્રયત્નો નિરર્થક છે. આ રેતીમાંથી તું તેલ કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, આ પાણીના વલોણામાંથી તારે અમૃત જોઈએ છે, માખણ જોઈએ છે, ભાઈ આ ક્યારેય મળી શકે એમ નથી. બોધ પ્રાપ્ત થવાનો યોગ છે એને, પણ એ બોધનો એનામાં પ્રવેશ નથી. કેવી વિષમતા છે કે બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. એ બોધ પ્રવેશ થાય અને જે બોધ પ્રવેશ થાય તે બોધ જ પરિણામી થાય. બોધ પ્રવેશ જ ન થાય તો પરિણામ કેવી રીતે મળે? બોધ પ્રવેશ ન થાય તો પરિણામ કેવી રીતે મળે? અમૃત પીધું પણ અમર થયો નહીં, અમૃત પીધું પણ અમર થયો નહીં તો પીવાની રીત ન જાણી. કાં તો ઘટમાં ગયું નહીં અને કાં તો પીધું પાણી. બોધ પ્રવેશ જ નથી થયો, જે ગળાની નીચે ઉતર્યો જ નથી, ઘટમાં ગયો જ નથી, તો અમરતા ક્યાંથી પ્રાપ્ત થાય? ન થાય. એમનેમ કાઢી નાખ્યું છે, ઔષધ લીધું પણ ગળે ઉતાર્યું નહીં, કોગળો કર્યો. એમ જગતમાંથી જીવ બોધ પ્રાપ્ત કરે છે ત્યારે એને બોધ પ્રવેશ નથી થતો. અને ક્યારેક જીવના અપલક્ષણ છે ને, એમાંનું એક લક્ષણ આ છે કે પોતે જે કાંઈ જાણ્યું હોય એ બીજાને જણાવી દેવું. વાત પૂરી થાય, કોગળો કરી નાખવાનો એટલે વાત પૂરી થાય. આજે જે કાંઈ ઉપદેશ મળ્યો, બોધ મળ્યો, પેલું કામ શું કરવું? જે ભટકાણો એને કહેવું, તને ખબર છે આવું આમ થાય, આનું આમ થાય, બસ તું કોગળા કઈ રાખ. એટલે ભાઈ તારે ઉતારવાનું છે કે નહીં? તો કે ના, પ્રવેશ થવાના યોગ, પ્રવેશ થાય બોધના યોગે, બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. અને બોધ પ્રવેશ થયો નથી તો પછી પરિણામ ક્યાંથી આવે? પ્રવેશ વિના પરિણામ ક્યાંથી થાય? બોધ પરિણામી કેવી રીતે બને? એ બોધનું ફળ શું થાય? આવી જીવની વિષમ દશા છે, જીવની આ દશા છે. પરમાર્થ માર્ગની અંદર ચાલનારા જીવો પણ હજુ એના રહસ્યોને યોગ્ય રીતે ન સમજવાને કારણે એમાં અથડાય છે અને અપરમાર્થનો આગ્રહ કરી અને ચાલ્યા જાય છે. એટલે એવી દશા છે ત્યારે પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે, અને ત્યારે સ્વચ્છંદની આરાધનાથી કોઈ મુક્તિનો માર્ગ સાધી શકે નહીં. માટે એણે કોઈને કોઈ સદગુરુ અને સદ્દેવનું અવલંબન એ લઈને જ માર્ગ કપાય છે. કારણ કે ક્યારે દિશાભ્રમ થઈ જશે એ ખબર નથી. માયાના આવરણમાં દિશામૂઠ થયેલો જીવ, એને ચાલવા માટે પણ કોઈને કોઈ પથ પ્રદર્શક જોઈએ. એટલે કે છે, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે. આ 20 દોરા એ પહેલામાં પહેલો બોધ 1947 રાડજની અંદર પર્યુષણના પ્રસંગમાં પરમ કૃપાળુ દેવે પર્યુષણની આરાધના કરી છે, અને ત્યાર પછી ભાદરવાસુ 8મમાં આ 4 પદ એક સાથે આ લખ્યા છે. 20 દોરા, યમ નિયમનો છંદ, જીનવર કહે છે જ્ઞાન તેને, અને જળ અને ચેતનના લક્ષણો. અદ્ભુત તત્વજ્ઞાનની ભૂમિકા, પ્રાથમિક ભૂમિકા, આટલું તો વિચાર. તો પહેલી વહેલી વાત તો એ જ કે આ જીવની ભૂમિકા શુદ્ધ નથી, આ યોગ્ય ભૂમિકા થાય એની. એ યોગ્ય ભૂમિકા ગુણના આધાર ઉપર બને. દોષની ભૂમિકા અવરોધ છે, અંતરાય છે, બોધ પ્રવેશ નહીં થાય, બોધનું પરિણમન પણ નહીં થાય. ગુણાત્મક વસ્તુ હશે, ગુણોત્પત્તિ હશે જીવની અંદર, તો જ આ સતનો બોધ એની સાથે જીવનમાં અનુસંધાન થશે, નહીં તો પ્રવેશ જ નહીં થાય. એટલે સર્વપ્રથમ તો પ્રભુ પ્રત્યે દીનત્વ શરૂઆત કરી છે. હે પ્રભુ, હે પ્રભુ, શું કહું? અનંત કાળની યાત્રામાંથી થાકેલો જીવ પરમાત્મા પાસે હવે યાચના કરે છે કે હું તમને શું કહું, આ મારી અનંત કાળની, આ મારી ભ્રમણની, પરિભ્રમણની કથની શું કહું? મેં શું શું કર્યું છે, શું શું નથી કર્યું, કોઈ વાત કહેવા જેવી રહી નથી, કશું જ કરવામાં બાકી નથી રાખ્યું, અને છતાં કશું જ પામ્યો નથી. ત્યારે એને દોષ જ્યાં સુધી પોતાના ટળશે નહીં, અને બોધને યોગ્ય ભૂમિકા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, એને અનુકૂળ ગુણ પ્રાપ્ત નહીં થાય, ત્યાં સુધી ગુણની ભૂમિકા વિના બોધ ગમે તેવો ઉત્કૃષ્ટ હોય, સાક્ષાત તીર્થંકરનો, આ જ્ઞાનીને પરમ જ્ઞાનીને બાજુ ઉપર મૂકી દેવા, સાક્ષાત તીર્થંકરનો બોધ હોય તો કોઈ પરિણામ પામે નહીં, પ્રવેશ જ ન પામે, પરિણામ તો દૂર રહ્યું. હે નાથ, હવે મારી કોઈ ગતિ મને દેખાતી નથી. પ્રભુ પાસે આ દીનત્વ પોતાનું ગાય છે, આ ભવનું નહીં, આ જન્મનું નહીં, જન્મો જન્મ. હે પ્રભુ, મેં મારા સ્વરૂપને પ્રાપ્ત કરવા અને સંસારના બંધનથી મુક્ત થવા ઘણું કર્યું છે, પરંતુ મને કોઈ ગતિ દેખાતી નથી. કોઈ પરમ ગતિ તરફનું મારું પ્રયાણ હોય એવું મને જણાતું નથી. કારણ? કારણ, સર્વસ્વ લૂંટાવા જેવો યોગ મેં કર્યો છે. આ કબૂલાત પહેલી. સર્વસ્વ લૂંટાવા જેવો યોગ મેં કર્યો છે. મારા આત્માના બધા ગુણો, મારા આત્માનું બધું સામર્થ્ય, મારા આત્માનું બધું ઐશ્વર્ય, આ બધું લૂંટાઈ જ જવા દીધું છે આ સંસારની અંદર, એવો યોગ મેં કર્યો છે. મેં તો બધા મારા ગુણોને લૂંટાવા દીધા છે, આત્માની સંપત્તિ લૂંટાઈ ગઈ છે, આત્માને દિનહીન રંક અને પાંગડો બનાવી દીધો છે. સંસારના યોગે એટલું બધું મોહ દિશામૂઠ થયો છે કે એથી કરીને પરમાર્થ, અપરમાર્થને પરમાર્થમાં ખતવી દીધો છે. આ કેવી રીતે મારી સ્થિતિ, હવે આમાં મારી ગતિ શું હોય? તો કે છે, કોઈ મારી ગતિ જણાતી નથી, સર્વસ્વ લૂંટાવા જેવો યોગ મેં કર્યો છે. પ્રભુ, હવે મારી પાસે કોઈ સંપત્તિ રહી નથી, પરમાર્થ પ્રાપ્તિ માટે કોઈ બળ, કોઈ શક્તિ કંઈ નથી, બધું લૂંટાયા જેવું મેં કર્યું છે. આવા યોગ પામ્યા એ કહે છે, સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કરીએ છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. મેં કર્યું છે શું? સહજ ઐશ્વર્ય, આત્માનું ઐશ્વર્ય તો સહજ છે, આત્માનું સુખ, આત્માની શાંતિ અને આત્માની સમાધિ ક્યાંય બહાર લેવા જવાના નથી, સહજમાં પોતામાં જ હોવાને કારણે અંતર્મુખ દ્રષ્ટિ કરવાથી એ પ્રગટે છે, પણ દ્રષ્ટિ જ બહાર કરી છે. સહજ ઐશ્વર્ય છતે અને પ્રયત્ન કરીએ છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. અને જ્યારે જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે બહિર્મુખ જ થયો છું, પ્રભુને શોધવા બહાર ભટક્યો છું, અહીંયા યાત્રા કરી છે, અહીંયા ગયો છું, ત્યાં ગયો છું, બાહ્ય દ્રષ્ટિ. જગતમાં પ્રભુને શોધવા ચારે બાજુ હું ભટક્યો છું. પેલું પદ ગાય છે ને કે તીર્થે તીર્થના સ્થાન સ્નાન કર્યા છે અને મંદિરે મંદિરે મેં દીપ જલાવ્યા છે, બધી જગ્યાએ આરતીઓ ઉતારી છે અને બધાના ગુણગાન ગાયા છે, કંઈકની ચરણ સેવા કરી છે, પરંતુ યોગ પામ્યો નથી. રખડપટ્ટીમાં જ આ મારો આખો, આ મારા પ્રયત્નો બધા વિપરીત થયા છે, ભૂમિકા વિના થયા છે, લક્ષ્ય વિના થયા છે. ઐશ્વર્યથી વિપરીત એવા માર્ગ મેં આચર્યા છે, તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. આ બધા યોગ મારા જે છે, વિપરીત યોગ, દિશામૂઢ થઈને કરેલા યોગ, અપરમાર્થને પરમાર્થ માનીને કરેલા યોગ, આ બધા યોગ છે એ વિપરીત યોગ છે, મેં આચર્યા છે અને એમાંથી હું લૂંટાયો જ છું, મને કશું જ મળ્યું નથી, મારી તમામ આત્મિક સંપત્તિ ખતમ થઈ ગઈ છે. તો હે પ્રભુ, આવા વાય યોગ, અજ્ઞાનના યોગ, એનાથી મારી નિવૃત્તિ કર. રાગના યોગ, દ્રષ્ટિ રાગમાં ભટક્યો છું, સત તરફ લક્ષ્ય નથી, સંસારમાં પણ મોહથી બંધાયો અને પરમાર્થમાં મોહ દ્રષ્ટિ જ કરી, એમાં રાગ જ કર્યા, શું વળ્યું? તત્વ તો એ નહીં રહ્યું, આશ્રવનું તત્વ એ નહીં રહ્યું, બંધનું તત્વ મોહ એમને રહ્યો, એ મોહ અહીંયા કર્યો કે ત્યાં કર્યો, સ્વજનો સાથે કર્યો કે શિષ્યો સાથે કર્યો, કૃપાળુ દેવે મુનિશ્રીના દ્રષ્ટિ કરાવી કે તમે શું છોડ્યું એ તો કયો. પ્રભુશ્રી કે શું તમે કહો છો, આ સર્વ વીરતીધારી સાધુ અમે સર્વસંગ પરિત્યાગ કર્યો છે, કુટુંબ છોડ્યું, ઘર છોડ્યું, ધંધો છોડ્યો, ધાપો છોડ્યો, અમારું બધું સંપત્તિ છોડી અને એમાં નીકળી પડ્યા છે. તો કે શું છોડ્યું મુનિ, અંતર્મુખ દ્રષ્ટિ કરાવી દીધી. એક કુટુંબ છોડ્યું, કેટલા કુટુંબને વેડગ્યા છો, એના કરતા તમારા કુટુંબમાં શું ખોટા હતા. કેટલા કુટુંબ સાથે આનું આમ છે ને આનું આમ છે ને દોડાદોડી માંડી છે. શું તમારા કુટુંબનો આ વ્યાપ ક્યાંથી વધારી દીધો તમે. આ એક છોકરો છોડ્યો છે અને કેટલા શિષ્યોને ગળે વળગાડો છો. એક ઘર છોડ્યું છે અને કેટલા ઘર સાથે માયા બાંધો છો, કેટલા અપાસરા ગળે બાંધો છો. એક ધંધો ધાપો નહીં કરતા હશો પણ કેટલા પ્રકારના બધાના વ્યવસાયની અંદર રસ લ્યો છો. તમારું શું છે, આનું શું છે, તેનું શું, શું કામ છે, આનો ઉદ્ધાર કરવો છે ને આનો ઉદ્ધાર કરવો. કયું તમે તીર્થંકર નામકર્મ બાંધીને આવ્યા છો, શેની વાત કરો છો. આપણે હજી ઠેકાણું નથી અને આપણે જગત ઉદ્ધારક થઈને મીંડા ફરવા, બે ચોપડી વાંચી નાખી એમાં, બે વિધિ આવડી ગઈ એટલે. આ તો બધી પંડિતાઈ છે, યજમાન વૃત્તિ જેવું છે. એટલે બ્રાહ્મણનો છોકરો હોય ને એ 5-25 શ્લોક મોઢે કરી લે અને જ્યાં જ્યાં એ વારા ફરતે બોલ્યા કરે, એને ખબર છે કે સાંભળનારો તો મૂઢ છે, સાંભળનારો છે દિશા મૂઢ છે. એ ક્યારે કયો શ્લોક બોલે છે એ ખબર નથી, એનો ભાવ શું હોય. એ બાંધતો હોય આપણને રાખડી અને શ્લોક કંઈક બીજો જ બોલતો હોય, એ આપણે દીપ પ્રગટે શ્લોક બીજો જ બોલતો હોય, કોને ખબર, ધનોત પનોત નીકળી જાય, ઉપર ખેલ હાલતો હોય. પણ આપણને એમ થાય કે કંઈક મહારાજ બોલો ને મંત્ર, એટલે મહારાજ મંત્ર બોલ્યા કરે. પછી લગ્નમાં ને ગળસ બેહાડવામાં ને ચોરીમાં ને ઉઠાડવામાં ને બેહાડવામાં ને આવું હેલા કરે, અર્પણમાં ને તર્પણમાં ને. આપણે એમ સમજીએ કે બહુ મોટો ધર્મ આપણે આચરી રહ્યા છે અને ઓલો સમજતો હોય કે હું શું કરું છું, શું દશા છે. એ કહે છે આવી જ પ્રકારના શું છોડ્યું છે તમે. છોડવાનો તો ભાવથી નિવૃત્ત કરવાનો છે અને જે ભાવથી નિવૃત્ત કરે એ બીજી જગ્યાએ ક્યાંય રસ લેતો થાય ખરો. જ્ઞાનપૂર્વક જેને સંસાર છોડ્યો છે એ બીજાના સંસારમાં જરાય રસ રુચિ દેખાડે ખરો. શાસ્ત્રકારોએ સર્વાનું મતે કહ્યું છે કે જ્ઞાનનું ફળ વીરતી છે, જ્ઞાનનું ફળ વીરતી છે. કોઈ એમ કે ને જ્ઞાન થયું છે અને એની વીરતી ઓછી થતી જાય, ચારે બાજુ પથારા જ કરતા જાય, આ જ્ઞાનનું લક્ષણ નથી. બાકી જે થયું હોય તે જાદુ થયું હોય તો એ જાણે, જ્ઞાનનું ફળ તો વીરતી છે. સમજ્યા તે પોતામાં સમાતો જાય, પોતાના સ્વરૂપમાં સમાતો જાય અને પોતાની સ્થિતિમાં ઉર્ધ્વગતિએ પ્રયાણ કરતો જાય. બસ કોઈ અલખની યાત્રા કરતો હોય એવો જ્ઞાની આ વિરલ અવધૂત યોગી આનંદઘનને જ્ઞાન હતું. એણે કહ્યું કે આ રાજાની રાણીને શું જન્મ થશે, દીકરો કે દીકરી, કહો તમે. હું આ રાજનો ધણી છું, તમે મારા રાજમાં રહ્યો છો, કાંઈ વાંધો નહીં. આની અરે ક્યાં મારે માથાપૂટ કરવી. એટલે એણે તો દીધું તાવીજ બાંધી દીધું કે આ લખી દઉં છું રાખો અને પછી છોડજો જાઓ. અને પછી ઓલા એ છોડ્યું ત્યાં શું નીકળ્યું કે રાજા કે રાણી કો લડકા હોવે તો ભી આનંદઘન કો ક્યા, ઓર લડકી હોવે તો ભી આનંદઘન કો ક્યા. મારા બાપનું શું જાય છે, તારા ઘરે જે આવવું આવે. અવધૂત છે વીરતીના અંદર મસ્ત થયેલા યોગીઓ આ જ્ઞાનીની જ્ઞાનની ધારામાં મસ્ત નિજાનંદ મસ્તીમાં રહેતા હોય છે. એ કહે છે એવા આ યોગથી તો મારી નિવૃત્તિ કર, આ તો બધો પ્રપંચ યોગ છે, હું ઓળખી શકતો નથી. તો હું દિશામૂઢ હોઉં તો સંસારમાં જ દિશામૂઢ અને પરમાર્થમાં દિશામૂઢ. જે દિશામૂઢ જ છે એ તો બધી જગ્યાએ દિશામૂઢ રહેવાનો. નીકળી જાય એમાંથી, બહાર નીકળે અને એનો સર્વોત્તમ ઉપાય સદગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. એવી ભાવના 20 દોહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ. તે દોહરા તમને સ્મરણમાં હશે. કોને લખ્યું છે? મુનિનો, સર્વસંગ પરિત્યાગીને, વિતરાગના સાધુને. કે મુનિ તમને આ યાદ છે ને, આ દોહરા યાદ છે ને તમને? તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. જો તમે એની વિશેષ અનુપ્રેક્ષા કરશો, અનુપ્રેક્ષા કરવી એટલે ભાવના, એમાં શબ્દમાં રહેલા ભાવ. આ શબ્દ તો કોઈ ભાવને વ્યક્ત કરવા માટે આવ્યા છે. શબ્દ છે એ તો બારદાન છે, પેકિંગ છે. એમાં શું ભર્યું છે? ભાવ. જ્ઞાનીઓની જે ભાવધારા ઉત્કૃષ્ટ છે એ કહેવા માટે એ ભાવ કહી શકાતા નથી, અનુભવી શકાય છે. પણ કોઈ કોઈ જ્ઞાનીઓએ એ ભાવને શબ્દના માધ્યમથી મુમુક્ષુઓને, સાધકોને અને શ્રાવકોને આપ્યા છે કે લો આની અનુપ્રેક્ષા કરો. અમે તમને આ શબ્દમાં બાંધીને ભાવ આપીએ છીએ, તમે એને ફોડો, તમે એને તોડો અને શબ્દથી અંદર રહિત જે અંદર ઉત્કૃષ્ટ ભાવ છે તેને પામો. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શબ્દ ભેદ કી શિવ કિયોજી. યશો વિજયજી મહારાજ પણ એમ કે શબ્દના ઝઘડામાં શું પડ્યા છો? અંદર રહેલું માખણ શું છે? અંદર રહેલું સત્વ શું છે? તો શબ્દ પાછળ નહીં જા, સત્વ પાછળ જા. પણ સત્વ શોધું તો એની પાછળ જાઓ ને. હું શબ્દથી હજી પર થતો નથી. તો શબ્દ એ તો પૂદગળનું સ્વરૂપ છે. જેમ દેહની અંદર આત્મા ચૈતન્ય છે, એમ શબ્દની અંદર એવા ચૈતન્યાત્મક ભાવો છે. આ લેવા જોઈએ, આ આત્મા આવવા જોઈએ. એટલે એની અનુપ્રેક્ષા કરવાની. જૈન દર્શનની અંદર 12 ભાવનાને દ્વાદશ અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. અનુપ્રેક્ષા કરો, અનુપ્રેક્ષા કરો એટલે પોતાના આત્મ સ્વરૂપથી એ શબ્દને પરમાર્થ એમાંથી પ્રકાશિત કરવા માટે થઈને એટલો એ શબ્દનું લઢણ કરો, એટલો એને તોડો, એટલો એને ફોડો કે એમાંથી મળેલું સત્વ આપણને આત્મસાત થાય. કે આ શબ્દ દ્વારા જ્ઞાનીઓને કહેવાનો અર્થ શું છે, આશય શું છે, રહસ્ય શું છે અને આ શબ્દની અંદર ભેદ શું છે. મારે તો એ ગુપ્ત ભેદ પામવો છે. મંત્ર એટલે ગુપ્ત ભેદ, પરમ કૃપાળુ દેવ કહે છે. અને મંત્ર જ્ઞાનીઓએ બહુ મોટી વિરાટ વાતોને બહુ જ સંક્ષિપ્તમાં કહેવા માટે એક મંત્ર આપી દીધો હોય. કોઈ એકાક્ષરી મંત્ર હોય, કોઈ પંચાક્ષરી હોય, કોઈ અષ્ટાક્ષરી હોય, અક્ષર જેટલા બને એટલા ઓછા. અને એવો મંત્ર રૂપે જ્ઞાનીઓએ કેટલાય લબ્ધિ વાક્યો જગતના જીવોને આપ્યા છે કે લે આ વાક્ય. ઓમ એકાક્ષરી મંત્ર છે, પ્રણવ ધ્વનિ છે. એથી માંડીને શરૂ કરો. પછી અરિયંતાણમ, સિદ્ધાણમ, 65 અક્ષર, 68 અક્ષર, આ બધા મંત્રો છે. અદ્ભુત ચમત્કૃતિ વાળા છે. શબ્દોની રીતે નહીં જોવાના એને, એમાં રહેલું સત્વ છે, એમાં રહેલો જે આશય છે એ આપણે શોધવાનો, ફોડવાનો. તો એ રીતે આ જે છે એની અનુપ્રેક્ષા કરો. 20 દોહરાની અનુપ્રેક્ષા કરો. આપણે સમજીએ નિત્યક્રમની અંદર યંત્રવત બોલવાના અને મોઢે બોલી જાય એટલે મને 20 દોહરા તો જાણી આવડી ગયા. 20 દોહરા ક્યારે આવડે? જ્યારે એમાંનો ભેદ પકડાય ત્યારે. ત્યાં સુધી તો હજી 20 દોહરા મારી પાસે છે, બરોબર છે, બોલું છું, શબ્દમાં બોલું છું, પણ હજુ એના ભાવ પ્રસ્ફુટિત થતા નથી. હે પ્રભુ, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ. પ્રભુની પહેલા ઓળખાણ છે, દીનાનાથ દયાળ. હું જેની સાથે હવે વાત કરું છું, અત્યાર સુધી તો બધા મને મૂર્ખો માનતા હતા અને કોઈ મારો આધાર હાથ ઝાલનારા નહોતા. સૌ કોઈ ધક્કો મારનારા ઘણા મળ્યા છે, તારનારા કોઈ મળ્યા નથી. દીનાનાથ જે દીન છે, અનાથ છે, એને તું તારે, એવું તારું સામર્થ્ય છે એટલે તારામાં તારક તત્વ છે એટલે હું તારી પાસે આવ્યો છું. તારી પાસે એક વિશેષતા છે, તારક તત્વ છે. તિન્નાણમ તારયાણમ, તું તો તરી ગયો છું પણ તારી વિશેષતા એવી છે કે અન્ય જીવોને પણ તું તારવાને સમર્થ છે. એને કહેવાય તીર્થંકર. તારે તે તીર્થ અને આ તીર્થના રચયિતા તે તીર્થંકર, એની અનુપ્રેક્ષા કરજો. વિષ દોહરા એની અનુપ્રેક્ષા. મુનિઓને જો અનુપ્રેક્ષા કરવાની હોય તો મુમુક્ષુઓએ વિશેષ કહે. આપણે એમ સમજીએ છીએ કે અમે ગોખણપટ્ટી કરીએ એટલે 20 દોરા અમારા પૂરા થયા. આ ક્રમ તો આવડે છે, આગળનું કંઈક કયો, આગળનું કંઈક કહેવાનું નથી. આ તને જે આવડે છે તારો ભ્રમ છે, હજી દિશા મૂર્તા છે. એક એક એની અંદર વાત આવે છે. એ આખા 20 દોરા અત્યારે આપણે તો લઈએ નહીં, પણ શું એની અંદર ભાવે છે.
સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જા.
આ પ્રભુ સામે બોલીએ, આંખમાંથી આંસુની ધારા નીકળે. પ્રભુ, મેં બધા જ સાધન કરી લીધા છે, બધા જ બંધનરૂપ થયા છે, એક સાધને મને તાર્યો નથી. સાધન કરવામાં હું ગર્વ અનુભવું, સમાજની અંદર બીજાને કહું, બીજા મારું માન કરે, સાધક તરીકે મને લેબલ આપે, અમે બહુ કરીએ છીએ ભક્તિ આમ મતે બધું બર્યો, પણ હું મારી વાત કહું પ્રભુ આપને, એ બંધન થયા છે. હું તો ત્યાં રોકાતો હતો, ભાઈ પાસે રોકાતો હતો, હવે ગુરુ પાસે રોકાઈ ગયો, બધું જ બંધન થયું છે મને. રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં. સતની પ્રાપ્તિ કરાવે, અસતથી છોડાવે, બહિર્ભાવ મટાવી દઈએ, અંતર્ભાવ જગાવી દઈએ, આવું કોઈ સાધન મને મળ્યું નથી. આવું સાધન હું સમજ્યો નથી, હશે પણ મને ખબર નથી ત્યાં બંધન શું જાય. અને એ બધું જ કર્યા પછી પોતાની આખી ગાથા વર્ણવે છે અને છેલ્લે કહે છે, પડી પડી તુંજ પદ પંકજે ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી રે. ફરી ફરી તારા પાયે પડીને ફરી ફરી એક જ વિનંતી કરું છું, હવે તો મને એવું સદગુરુનું સ્વરૂપ આપ જે તારું સ્વરૂપ હોય, મને એવું સદગુરુના રૂપમાં સ્વરૂપ આપ કે જે તારું સ્વરૂપ હોય. મારે અમારા સ્વરૂપ નથી જોતા, આવે એ કઈ એમાં ચડતા ઉતરતા કઈ નથી જોતું. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા, આવી દ્રઢતા મને કરાવું કે સદગુરુ તારું સ્વરૂપ હોય. પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની ગાથા 10માં આવા સદગુરુ કીધા છે, બીજા નહીં.
આત્મ જ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ.
ભૂલ નહીં ખાઓ, થાપ ભૂલથાપ નથી ખાવી. આ પાંચે પાંચ લક્ષણો જેમાં હોય એ જ મારો સદગુરુ હોઈ શકે છે, એ જ તારું સ્વરૂપ છે. 837માં કીધું એ જ પરમ ગુરુનું લઘુ સ્વરૂપ છે, સદગુરુ છે. પરમ ગુરુ તો 13માં ગુણસ્થાનક ઉપર બિરાજમાન એવો પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પી વિતરાગ કેવડી પરમાત્મા છે, તીર્થંકર છે. પણ આ સદગુરુ એની આવૃત્તિ છે, એ માર્ગે કૈવલ્ય દશાનો ઉપાસક છે. નિસ્દિન એનામાં એ ગુણોની ઉત્તરોત્તર એ દશા વધતી જાય છે, એ સદગુરુ છે. સમદર્શી છે, ઉદય પ્રમાણે જીવન વ્યવહાર ચાલે છે. કોઈ પ્લાનિંગથી નથી ચાલતો, ઈચ્છાથી નથી ચાલતો, અપેક્ષાથી નથી ચાલતો, મહત્વાકાંક્ષાથી નથી ચાલતો. સત્કાર મનાવવા પૂજાવાના કોઈ આયોજન સદગુરુના જીવનમાં ન હોય. અપૂર્વ વાણી છે, કેવળ કરુણા રસથી ઝરતી અને આત્માનો બોધ આપતી એવી એની વાણી છે. એ સિવાય એની અંદર બીજું કંઈ નથી. સંસારની કોઈ વાતનું સમર્થન એની વાણીમાં ન હોય, સંસારની કોઈ વાતનું મહત્વ પણ એની વાણીમાં ન હોય. અને પરમશ્રુતપણું, અધ્યાત્મને લગતા કોઈ શ્રુતથી એ અજાણ નથી, અજ્ઞાત નથી. અને કેવડીના પરમશ્રુતનો એ જાણકાર છે. સ્યાદવાદ અને અનેકાંતની દ્રષ્ટિ આ પરમશ્રુતપણાનું લક્ષણ છે. આવો સદગુરુ મને આપજે એવી દ્રઢ કઢ આપશે. બીજા 8 ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા ને તે આચરણને વિશે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કયો છે, તે પણ અનુપ્રેક્ષા કરતા જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. માત્ર 20 દોરા નથી આપ્યા, યમ નિયમનો છંદ પણ ત્યારે જ આપ્યો સાથે, કે જીવે શું શું કર્યું છે અને એ જે કર્યું છે 3 ગાથાઓમાં લખ્યું છે. આપણને આશ્ચર્ય થાય કે આપણું આવું આપણે કરી શક્યા હશું. યમ નિયમ સંયમ આપ કયો, પુનિ ત્યાગ વિરાગ થાગ લ્યો, વનવાસ લ્યો, મુખ મૌન સયો, દ્રઢ આસન પદ્મ લવગાઈ લ્યો, કે મન પૌન નિરોધ સ્વબોધ કયો, હઠ યોગ વયોગ સુતાર ભયો, જપ જેપ ભદે તેમ તપ તેમ તપે, ઉર્સે હિ ઉદાસીન. આટલું બધું કર્યું છે. આ બધાય સાધન કેટલી વાર કર્યા છે? અનંત વાર. તોય હાથમાં કાંઈ આવ્યું નથી. આ વસ્તુની અનુપ્રેક્ષા કરજે. જીવની આ સર્વસ્વ લૂંટાવા જેવો યોગ સમજવો હોય તો જરા શાંતિ રહેજે. અને જ્યારે આવો કોઈ પામેલો પુરુષ મળ્યો છે ત્યારે એની આગળ ખુલ્લો થઈ જાય કે બસ પ્રભુ, હવે મને શરણાપન ભાવ આપનો આપો, આપના સિવાય બીજું કોઈ રટણ મને ન હોય. સૌભાગને આ ભાવ થયો તો સૌભાગ તો કૃપાળુ દેવને વડાવવા જાય છે અને નદીનું પાણી ઉપાડીને કે જે આ ઉગતા સૂરજની સાખે અને આ નદીનું જળ લઈને હું આજથી પ્રતિજ્ઞા કરું છું કે આ જીવનમાં સૌભાગને હવે રાજ સિવાય કોઈનું શરણું ન હોય. એકવાર જો અનુભૂતિ થાય કે મને પ્રાપ્ત પુરુષનો યોગ મળ્યો છે તો હવે મારે લૂંટાવાનો યોગ નથી કરવો, વાત પૂરી થઈ ગઈ. આ બધા સાધનો કર્યા છે એમાં જીવને શું આચરવું બાકી છે? જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, એટલું જ નહીં પણ તે આચરણને વિશે મિથ્યાગ્રહ છે. પાછો હજી તો કક્કો લઈને ઊભો છે કે હું જે કરું છું એ સાચું જ છે. પુરુષ સાચો છે કે નહીં એની પરીક્ષા નથી કરતો, હું કરું છું એ સાચું છે. નક્કી પેલા એ કર કે જે પુરુષ પકડો છે એ સાચો છે. જો પૂર્ણ પરમાત્મા સ્વરૂપ નિર્ગ્રંથ એવો પુરુષ જો હોય તો તારે આપણે આપણી સુધારણા કરવાની જરૂર છે. અહીંયા તો આગ્રહમાં તો પોતે પોતાનો આગ્રહ માની લઈએ છે અને તે આચરણને વિશે કે અમે જે જે કરીએ છીએ પદ્ધતિ આ છે તે બધું સાચું છે એ કહે છે, એ પણ મિથ્યાગ્રહ છે. તે નિવૃત્ત કરવાનો બોધ કયો છે? યમ નિયમમાં આ બધાથી એના આગ્રહથી નિવૃત્ત થા, આ બધું ન કરવું એમ નથી કીધું. જપ તપ વ્રત એનો ક્યાંય નિષેધ નથી, ક્યાંય નકાર નથી. નકાર શેનો છે? આગ્રહનો. કારણ કે જે સાધન તને સત ન પમાડી શકે એ સાધનનો આગ્રહ તારો ખોટો છે. સાધન ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય પણ જીવને સતની પ્રાપ્તિ ન થાય, જીવ અંતર્મુખ ન થાય, જીવ સતની સમીપ ન થાય, જીવમાં ગુણોની ઉત્પત્તિ ન થાય સાધનથી, દોષનું નિરસન ન થાય, તો સાધન ગમે તેવું ઉત્કૃષ્ટ હોય પણ જીવને કલ્યાણકારી નથી. સાધન તો અનેક છે, અનંત છે, તું શું કામ સાધનનો આગ્રહ રાખસ? સાધન એ જ કે જેનાથી ભવનું બીજ કપાય, કર્મ કપાય, કર્મ કટેસો જીને બચન. મારું સાધન તો એ જ સાચું કે જેનાથી મારામાં આશ્રવના કારણો ઓછા થાય. કસાયો એ આશ્રવના મોટા બધા કારણો છે. તો કસાય ઘટે એવી મારી સાધના હોય તો એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સાધના છે. કસાય ઘટતા નથી અને દેખાવ દંભ અને અભિમાન વધતું જાય છે કે અમે બહુ સેવા કરી છે, આપણે તો બસ ભગવાનના નામે ભગવાનની સેવા કરી, ધૂળ ભગવાનની સેવા કરે, રાગ દ્વેષમાં પડ્યો છું ને ભગવાનના નામે, બધું ભગવાનના નામે. આવું બધો દોષનો ટોપલો ભગવાન ઉપર ઉઢાડી દેવાનો, આટલા બધા લાઇટલી વ્યવહારની અંદર ચાલાકી છે, બધી ચાલાકી પરમાર્થમાં દાખલ કરી દીધી. અરે પ્રમાણિક થા, જાત સાથે પૂછ કે હું સેવા ગમે તે પ્રકારની કરું એમાં મારા કસાયો શાંત થાય છે, મંદ થાય છે, મારા બંધના કારણો ઘટે છે, મારા કર્મ કપાય છે. જો કર્મ ન કપાય તો ધર્મ છે નો, ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે કર્મ લે. આ કર્મ કાપવાનો માર્ગ છે, કર્મથી મુક્ત થવાનો માર્ગ છે. તો ઓછા તો થવા જોઈએ, મુક્ત થવું છે એમાં. ઓછા ક્યારે થાય કે કર્મ જેનાથી બંધાય છે કારણો ઘટવા જોઈએ, એ કારણો મંદ થવા જોઈએ. તો વિષય કસાય તો મંદ થતા નથી, વિષય કસાય મંદ ન થાય, પરિણામમાં શુદ્ધતા ન આવે તો એ સાધન ઉત્કૃષ્ટ હોય હું ગમે તેટલું કહું વડે શું. યોગ વાસિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી, એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ઉત્તરાધીન સૂત્ર વિચારશો, પણ તે કુળ સંપ્રદાયના આગ્રહાર્થ નિવૃત્ત કરવાના વિચારશો. કેમ કે જીવને કુળ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી, અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે. માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્ગુરુ યોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેના સાધન વૈરાગ્ય અને ઉપશમાર્થે યોગ વાસિષ્ઠ ઉત્તરાધ્યયન આદિ વિચારવા યોગ્ય છે. તેમજ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે. આત્મસ્વરૂપના પ્રણામ. 534 પૂરો થાય છે. પ્રભુશ્રીને યોગ વાસિષ્ઠની વાચના આપી હતી. વૈરાગ્યને સબળ બનાવવા માટે યોગ વાસિષ્ઠની અંદર મુમુક્ષુ પ્રકરણ અને વૈરાગ્ય પ્રકરણ એમાં આ ગુણોને જાગૃત કરવા માટેનું ઘણો અસરકારક બોધ છે. એટલે કૃપાળુદેવે બધા મુમુક્ષુઓને આગ્રહ કર્યો છે કે યોગ વાસિષ્ઠના પેલા બે પ્રકરણ તો પ્રત્યેક મુમુક્ષુએ એ વિચારવા, એની અનુપ્રેક્ષા કરવી. હવે કે છે યોગ વાસિષ્ઠ જો તમારું વંચાઈ ગયું હોય તો થોડો વખત હવે એમાંથી અવકાશ લેજો, અને પછી સિદ્ધાંત સૂત્ર જે ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્ર એટલે એમની નિર્માણ અવસ્થા પહેલાનો અંતિમ દેશના ભગવાનની છે તે ઉત્તરાધ્યયન સૂત્ર છે. 16 પ્રહરની દેશનામાં ભગવાને જે કંઈ કહેવાનું, જેમ પરમ કૃપાળુ દેવે અંતિમ સંદેશનું કાવ્ય એ એવી રીતે લખ્યું કે સમગ્ર સાધનાના સાર રૂપે તબક્કા આપીને કહ્યા, લો જિનેશ્વરની આરાધના કરજો, એનું અવલંબન લેજો આત્માને માટે. પહેલી ભૂમિકામાં વિષય કષાયને મંદ કરજો, બીજી ભૂમિકામાં સંયમ તરફનો રાગ વધારજો, અને ત્રીજી ભૂમિકામાં એનાથી પણ પર થઈ જાજો કે જીવન અને મૃત્યુ એ બંને સમાન થઈ જાય એવી અદ્ભુત દશામાં જજો. અને કોઈ વિકલ્પ ન રહીએ, વિકલ્પ આવશે તો આવીએ બહુ સમદેશમાં, સમદેશમાં આવજો, વિકલ્પ થશે તો ફરી સંસાર આખો જાગૃત થશે. અને એ પદને ભૂલશો નહીં જે પર શાંતિ અનંત સુધામય, જે એ પદ સંતોએ પણ આ જ પદની ઉપાસના કરી છે, મુમુક્ષુએ પણ આ પદ માટે જ, આત્મપદ એ જ જગતની અંદર શ્રેષ્ઠ પદ છે, એની આરાધના કરવી. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર 36 અધ્યાયની અંદર ભગવાન મહાવીર એમની છેલ્લી દેશનામાં સૂત્ર સિદ્ધાંતો બહુ જ કથાત્મક રૂપની અંદર એની પ્રરૂપણા કરવામાં આવી છે. એ કહે છે વાંચજો, પણ વાંચતી વખતે આ અમારા જૈનનો ગ્રંથ છે અને અમે જૈન છીએ, આવો કુળનો આગ્રહ હોય તો છોડી દેજો, કારણ એ આગ્રહ બાધારૂપ થશે, અંતરાયરૂપ થશે. જે વાંચવાની ભૂમિકા છે એમાં એ પેલું મમત્વ ભાવ આવી ગયો, આવરણ આવી ગયો. તમે આવરણથી વાંચો છો, સીધું નથી વાંચતા, આવરણ રાખીને કે અમારા કુળનું છે, આ મહાવીરનું છે, માટે મારું છે. ઘણાને હોય છે ને, આ અમારું બસ, બીજાના કોઈ અમારે સાંભળવા નહીં, અમારા ગુરુએ આમ કીધું છે ને, અમારા ગુરુએ આમ કીધું, પણ બીજા એ જ કહે છે કૃપાળુદેવને સાંભળને, ના એ ન કરે, કાંઈ ન કરે. આ બધા જ આગ્રહથી એટલા બંધાયેલા છે. અને પાછા વાત કરે કે અમે તો બહુ પરમાર્થ માર્ગમાં, કોઈ પરમાર્થ માર્ગમાં નથી. તમને પરમાર્થ શું? કુળ ધર્મનો, કુળ સંપ્રદાયનો આગ્રહ. જ્ઞાની કહે છે કે જીવને કુળ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ એમ વિચારતા એની દ્રષ્ટિ ચાલતી, કે મને જૈનત્વ જન્મથી મળ્યું છે પણ એ મારું જૈનત્વ, મારો જૈન ધર્મ એ પરમાર્થરૂપ છે કે નહીં એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી. ત્યાં તો વિચાર કરવો પડે કે આ પરમાર્થરૂપ છે, મને આત્મત્વ પ્રાપ્ત કરાવનાર છે, આ કહેનાર આત્માને પ્રાપ્ત કરેલા પુરુષો છે, આની પૂર્ણ શુદ્ધ ચૈતન્યની જેમણે ઉપલબ્ધિ કરી છે એમણે કહ્યું છે, એમ નિર્ણય કરવાનો છે. અને એમ દ્રષ્ટિ ચાલતી નથી અને સેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે, આ કુળનું છે એમ માનીને જ. પ્રભુશ્રીને મુનિઓએ સુઈ ગળાંગ સૂત્રની વાચનાની પરમિશન મંગાવી હતી ત્યારે પણ કહ્યું હતું કે કુળ ધર્મ અર્થે વાંચવું હોય તો વાંચતા નહીં, વાદ વિવાદ અર્થે વાંચવું હોય તો શાસ્ત્ર મૂકી દેજો. તમને એમ થાય કે આનું શું છે ને, આને હું આ જવાબ દઉં ને, આમાંથી આ શોધી લઉં ને, ઘણાને બહુ રેફરન્સ બેફરન્સ બધું લઈને તૈયાર થાય વાદ વિવાદના, એ પણ નહીં. તમને એ ભાવ હોય તો પણ એ શાસ્ત્ર વાંચના તમે કરશો નહીં, એ તમને પરિણામકારી થશે નહીં. માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે, સદગુરુના યોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય જો સાચો ગુરુ મળ્યો હોય, પ્રભુના સ્વરૂપ રૂપે ગુરુ મળ્યો હોય તો કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય. સદગુરુ મળે, સત્પુરુષ મળે એનું એક જ મહાત્મ્ય છે, માર્ગ તો આપણે જ કાપવાનો છે પણ આપણો માર્ગ એ ટૂંકો કરી દે. સ્વચ્છંદથી આપણે ચાલશું તો માર્ગ લાંબો થાય અને ક્યારેક માર્ગ ભ્રષ્ટ થાય, આપણે માર્ગથી વિમુખ થઈએ. સત્પુરુષ બે કામ કરે છે, એક માર્ગની અંદર સન્મુખ કરાવે છે અને પછી માર્ગની અંદર આપણી ગતિ વધારે છે, અલ્પકાળની અંદર એ પ્રાપ્ત થઈ જાય છે. અને એક થવામાં એના સાધન વૈરાગ્ય અને ઉપશમ, એ જે સાધન છે એ માટે વૈરાગ્ય અને ઉપશમ જોઈએ, એ માટે યોગ વાસિષ્ઠ અને ઉત્તરાધ્યયન વિચારવા, આ શાસ્ત્રો આ ગ્રંથો વિચારવાથી આપણને આવો સદગુરુનો યોગ પ્રાપ્ત થાય તો પછી કેવી રીતે પરમાર્થ યાત્રા કરવી એની દ્રષ્ટિ મળશે, એનું બળ મળશે. એટલે કહે છે એ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાધપણું પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે, તો જ આવો અમારો યોગ તમને થયો છે. એ યોગની અંદર જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ આવશે, કેમ કે આ વચનનું, આ પુરુષના વચનનું નિરાબાધપણું છે, આ જે કહે છે એના વચનનું નિરાબાધપણું છે, વિના વિરોધ એના વચનો આપણને પકડાય સમજાય, જે અર્થે કહેવામાં આવ્યા હોય એ અર્થ પકડાય, જે સંદર્ભની અંદર એ વાત કહેવામાં આવી હોય એ સંદર્ભ પકડાય, જે આશયથી એ વાત કહેવામાં આવી હોય એ આશય પકડાય. નહીં તો આપણે આશય પકડ્યા વિના છૂટક મૂટક કંઈક ને કંઈક વાત પકડી લઈએ છીએ અને પછી ગમે તે પ્રકારનું બકવાસ કરીએ છીએ. આપણે એમ કહીએ કે કૃપાળુદેવે કીધું કે જૈનના આગ્રહથી મોક્ષ નથી, આ વાત બરોબર છે એમ કહ્યું છે, તો તમે શબ્દો બતાવશો કે આ રહ્યું જુઓ, પણ એકાંતે નથી. ત્યાં જૈન ઉપર શબ્દનો ભાર નથી, વાંચનાર ઉપર છે, કે જેને આગ્રહથી પકડ્યો છે એનો મોક્ષ નહીં થાય. આવા કેટલા વાક્યો વચનામૃતમાં આવે, કેટલી ઘટનાઓ કૃપાળુસિંહના જીવનમાં આવે અને એને કોઈ રજૂ કરે એકાંતે, સંદર્ભ વિના, આશય વિના, તો શું થાય? પરમાર્થ ચૂકી જવાય. જીવ પરમાર્થથી ચૂકે છે એને જ્ઞાની પુરુષના વચનનું નિરાબાધપણું અને પૂર્વાપર અવિરોધપણું છે એ જાણી શકતો નથી. એ જાણવા માટે જો એણે આવા શાસ્ત્રોના અભ્યાસ કર્યા હોય તો એની પરમાર્થની દ્રષ્ટિ ખુલે, અને પરમાર્થની દ્રષ્ટિ ખુલે જો પકડ વિના શાસ્ત્રો વાંચ્યા હોય તો, આગ્રહ અને પકડથી શાસ્ત્ર વાંચ્યા હોય તો શાસ્ત્રમાંથી એને માર્ગ મળે નહીં. બંધાઈ જાય શાસ્ત્ર, શાસ્ત્રનો અભિનિવેશ થાય. એકાંતે કોઈ એક નહીંથી શાસ્ત્ર લખ્યું છે હવે એને સર્વસ્વ માનીને એનો આગ્રહ પકડી લે, એની પકડ કરી લે તો એ ભૂલે છે. જ્ઞાનીના આશયને એ પકડતો નથી, એને એને બાહ્ય સ્વરૂપને પકડી લીધું, એનું સત્વને ન પકડી લીધું, એની અંદર રહેલું તત્વ છે એ ન પકડાયું, એ છૂટી ગયું અને શબ્દ પકડાઈ ગયા. એટલે પછી આ ગાથા જ લ્યો તો, આ ગાથા લ્યો તો, આ ગાથામાં આમ કીધું છે, ભલે કીધું. તને સંદર્ભ સમજાય છે? સંદર્ભથી જ્ઞાનીની વાણી સમજવી જોઈએ. આ આખો પત્ર એટલી ઉત્કૃષ્ટ મુનિને ભૂમિકા વધારે દ્રઢ બનાવવા માટે મુનિ ઉપર લખ્યો છે કે તમે 20 દોરા અને યમ નિયમ આ બંનેની અનુપ્રેક્ષા કરજો, અને એ સતત અનુપ્રેક્ષા થાય, આ જ્ઞાનીએ જે કીધું છે એનો બોધ છે, એ તમને નિરાબાધપણે સમજાય, અવિરોધ વિના, અવિરોધ પૂર્વાપર અવિરોધપણું તમને જળવાઈ રહે માટે તમે ઉત્તરાધ્યયન સૂત્ર વાંચજો અને આ દોહરાની અને યમ નિયમની અનુપ્રેક્ષા કરજો. પોતે આપેલી બોધની ભૂમિકા અને ઉત્તરાધ્યયનની અંદર ભગવાન મહાવીરે અંતિમ દેશનામાં આપેલી સૂત્ર સિદ્ધાંતની વાતનો સમન્વય અહીંયા કરે છે કે આ તું વાંચી લે તો તને અમે આજે કહીએ છીએ ગુણાંતુપતિ આ બધા યમ નિયમના સાધનોની વ્યર્થતા કીધી છે, એ આગ્રહની કીધી છે, સાધનની નહીં. બધા સાધન બંધન થયા એ સાધન બંધરૂપ નથી થતું, પણ તું સત નથી સમજ્યો, સત સાધન નથી સમજ્યો માટે બાકીના બધા સાધન બંધનરૂપ થાય છે. આક્ષેપ આવે છે સાધન ઉપર, તકલીફ પોતાની છે, માટે પોતાની તકલીફ ટાળવા માટે આ 20 દોહરા અને યમ નિયમની અનુપ્રેક્ષા કરવાથી એકદમ લક્ષ્યની શુદ્ધિ, ભાવની શુદ્ધિ, અને જીવ દિશામૂઢ થયો છે એની બદલે દિશાની પકડ, લક્ષ્ય સાથે પરમાર્થ માર્ગમાં. અને કૃપાળુદેવે કહ્યું તેમ, લક્ષ્ય વિનાના બાણ તો ઘણા ફેંક્યા, પૂરી તાકાતથી ફેંક્યા, પણ લક્ષ્ય વિંધાયું નહીં. કામ તો એવું કરવું જોઈએ, સદગુરુ મળે તો એમ થાય કે હવે મારા બધા જ પ્રયત્ન, એક અમસ્તો નમસ્કાર કર્યો એનું પણ જબરદસ્ત લાભ મળે. નાની એવી ક્રિયા, નવકારસીનું પછખાણ, ચોવિયારનું પછખાણ, ભગવાનને કરેલો નમસ્કાર, એક નમસ્કાર પણ આ સંસાર સાગર તરવા માટે પરિપૂર્ણ છે. કારણ કે હવે સદગુરુના યોગે મને આ ખ્યાલ આવ્યો કે આ વસ્તુ કેવી રીતે કરવી, એ અનુપ્રેક્ષા કરીને ભૂમિકાની શુદ્ધિ થવી જોઈએ. આપણી ભૂમિકાની શુદ્ધિ, મુમુક્ષુ તરીકેની આપણી ભૂમિકાની શુદ્ધિ માટે 20 દોરા અને યમ નિયમ એ નિત્ય નિયમમાં દાખલ કર્યા છે અનુપ્રેક્ષા કરવા માટે. બધાએ દોહરા 20-20 આજે અનુપ્રેક્ષા ન થાય તો એકની થાય ને, તો પણ અનુપ્રેક્ષા એકની પૂરી કરવી, જેટલી થઈ શકે આપણી મતી ચાલે એટલી અનુપ્રેક્ષા કરવી, બીજો દોહરો લેવો. અને 20 ન થાય તો ક્યાં તારે નોંધાવવું છે, ત્યાં કોર્ટ કચેરીમાં સાબિતી દેવાની છે, કાંઈ કરવાનું નથી. તો ભાવને સમજો, એ જ તારું કલ્યાણ છે અનુપ્રેક્ષા કરવાની. વિશેષ સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.